તારીખ 10/11/1997, ડાયરી ના બોલ નંબર 382 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 144.
પોતાનું લક્ષ, આત્મલક્ષ હોવું યોગ્ય છે. શું છે, મુમુક્ષુ સ્વાધ્યાય કરીએ તો આત્મલક્ષથી સ્વાધ્યાય કરવા યોગ્ય છે, પરલક્ષથી નથી કરવા યોગ્ય. તો આત્મલક્ષથી કરવા યોગ્ય છે એટલે કેવા પ્રકારે આત્મલક્ષના પડખા અહીંયા વિચાર્યા છે. એક તો ઉપદેશ વચનથી મુખ્યપણે પોતાના જીવને ઉપદેશ આપીને સંબોધવો અંતરમાં, બીજાને ઉપદેશ આપવો એમ નહીં. આવો ઉપદેશ, જેમ કે જીવે અનંતકાળમાં ભૂલ કરી છે તો પોતાના જીવે આવી બધી ભૂલો કરી છે, બીજા ભૂલ કરે છે એમ નહીં લેવાનું. મારા જીવે આવી ભૂલ કરીને પરિભ્રમણ કર્યું છે, ભૂલ અને દોષનું વર્ણન કરતા પોતાના જીવે અનાદિથી આવા જ કારણોથી માર્ગથી વંચિત રહેવા પામેલા છે એમ લેવું. ત્રીજું, જે માર્ગથી બીજાને છોડાવે તેને પોતે કેમ સેવે, મુક્તિનો માર્ગ છે. કોઈ ભૂલ અને દોષની ચર્ચા કરવામાં આવે હા, ત્યારે જોવું ભાઈ, આવા દોષથી, અનાદિથી, આવા જ કારણોથી પોતે માર્ગને પ્રાપ્ત નથી કરી શક્યા. અને અત્યારે હવે સત્સંગની અંદર પોતે બીજાને છોડાવે છે, જે ઉન્માર્ગ છે, માર્ગ એટલે ઉન્માર્ગ છે, જે બીજાને છોડાવે તે પોતે કેમ સેવે ઉન્માર્ગને, એટલે પોતે તો એ બાબતની અંદર બરાબર તૈયાર રહેવું જોઈએ કે આ પ્રકારે ઉન્માર્ગે નહીં જવું જોઈએ, આ પ્રકારે ઉન્માર્ગે નહીં જવું જોઈએ. શું એ જે પ્રકાર છે, એ જ્યારે બીજાએ કોઈ પણ એવી ભૂલ ન કરવી જોઈએ તો પોતે તો ન કરવી જોઈએ. જે વાત પોતાને સારી ન લાગે અથવા સારી લાગતી નથી, આત્માને અહિત કર હોવાથી, આત્માને નુકસાન કરનારી હોવાથી, જે વાત સારી નથી, સારી લાગતી નથી, કે તમે પણ જિજ્ઞાસુ છો તો તમને પણ, જિજ્ઞાસુ છો એટલે આત્મકલ્યાણની ભાવનાવાળા છો તો તમને પણ સારી નહીં જ લાગતી હોય, વિચારીને સમજીને એ સારી નહીં લાગવાનું માન્ય કરો, એનું અહિતકરપણું છે એ વિચારીને માન્ય કરો. એટલે કે હું કોઈ વાત થોપવા માગતો નથી, મારી વાત હું લાદવા માંગતો નથી, મને આમ લાગે છે, તમે પણ વિચારી જુઓ તમને એમ લાગે છે કે નહીં, એવી રીતે લેવું. પોતાની સમજણ બીજાના ઉપર લાદવી એમ નહીં હોવું જોઈએ. તો એની છાપ વધારે સારી પડશે, બીજાને આત્મકલ્યાણ થવામાં જે છાપ ઉપસવી જોઈએ એ વધારે સારી ઉપજશે. ઘણી સારી, બહુ સારી મુદ્દે છે. પોતાના પ્રયોગ દ્વારા સમજાવવા, સામાન્ય મુખ્ય પણ તો જેને બોલવાની વાત છે ને એના ઉપર જ આ સ્વાધ્યાય જે કરાવે છે એને કેવી રીતે કરાવવો એ સિસ્ટમ લીધી છે. સાંભળવા વાળા માટે નથી લીધી. પાંચમું, પોતાના પ્રયોગ દ્વારા સમજાવો. અપરિણામી રહી ઉપદેશ ન આપો. એટલે જે વાત કહેવી હોય એ બાબતમાં પોતાનો પણ પ્રયત્ન હોવો જોઈએ. અને હું આમ પ્રયત્ન કરું છું એમ જો તમે લ્યો તો એ વાત વધારે સામાન્ય સમજવી અનુકૂળ પડશે કે હું આ રીતે પ્રયોગ કરું છું, આ રીતે પ્રયાસ કરું છું. તો એને સામાન્ય પણ એવો પ્રયોગ અને પ્રયાસ કરવાની પ્રેરણા થાય. પણ અપરિણામીરીનો ઉપદેશ ન કરવો એટલે જાણે પોતે તો કાંઈ પ્રયાસ કરે નહીં ને ખાલી બીજાને જ સમજાવે એમ નહીં. વાણી અને ચેષ્ટામાં કૃત્રિમ હાવભાવ કરવા નહીં. ઘણા લોકો ભક્તા હોય છે એ કૃત્રિમતા પરથી હાવભાવ કરતા હોય છે, કોઈ હાથથી, કોઈ ભાષાથી, કોઈ ચહેરાથી, એ કરવા યોગ્ય નથી. એવું નહીં થવું જોઈએ સ્વાધ્યાય કરવા વાળા. એકદમ નેચરલી છટા કરવી બોલવાની એવું કાંઈ નહીં. નોર્મલી નેચરલી જે રીતે કહેવાતું હોય એ રીતે કહેવું જોઈએ. નહીતર લોકસંજ્ઞાનો દોષ ઊભો થશે. બીજા લોકોને છાપ સારી પડવી જોઈએ એવો લોકસંજ્ઞાનો દોષ એમાંથી ઉત્પન્ન થાય છે. એકવાર એવો પ્રસંગ બનેલો કે મુમુક્ષુ હતા, માજી હતા બહુ મોટી ઉંમરના, તો બહુ પીડાતા હતા પ્રસાતાથી. એને કંઈક સાતારી એટલે એમ બીજા મને એ લોકો વિનંતી કરી કે સત્સંગ અમારે એમ એમને બે છે જે રૂમમાં સૂતા છે ત્યાં સત્સંગ કરીએ તો એને પણ સત્સંગના શ્રવણથી સાતારે છે. પીડા વેદના બહુ હતી એને. પછી હું પણ સાથે ગયો હતો, બીજા પણ થોડા ચાર પાંચ જણા હતા. પછી એમને પૂછ્યું કે શું થાય છે એમને, ક્યાં હોતા એ. તો એમાં જે કીધું કે મને માથામાં મીછી ભેરા હોય, ઘણા મીછી ખીચોખીચ, અને કાપતા બટકા ભરતા હોય એવી વેદના થાય છે. ટૂંકામાં એમ કે નરકની વેદના હું અહીંયા મનુષ્ય ભાવમાં ભોગવું છું એવું મને લાગે છે. એટલી બધી મને માથાની વેદના છે. માથામાં એકાદ મીછી અંદર કરડે છે એમને, જાણે કોઈ સેંકડો મીછી અંદર ભર્યા હોય અને બધા કાપતા હોય, અને જે વેદના થાય એવી અતિશય વેદના મને થાય છે. સાંભળીને મૌન રહ્યા. સોગાનીજી, હું સોગાનીજી બે ગયા હતા. લોકો તમે આવો ને ત્યાં સત્સંગ કરો ને કંઈક સંભળાવો ને એમ. એમણે પૂછ્યું શું તમને થાય છે, એટલે એમને આવો જવાબ દીધો. એટલે થોડી વાર મૌન રહ્યા. મૌન રહ્યા એટલે કોઈએ કીધું કે શું વિચારો છો કંઈક કયો ને એમ કે. એટલે એમણે બોલવાનું એવી રીતે શરૂ કર્યું કે મને આવી વેદના થાય તો હું શું કરું એમ હું વિચારું છું. શું વેદના થાય તો તમે આમ કરો ને તેમ કરો એમ ન કીધું. આ જગ્યાએ હું હોઉં અને મને આવી વેદના થતી હોય તો હું શું કરું એ વિચારું કરું એમ કરીને એમણે વેદનાથી જ્ઞાન વેદન શું છે, શરીર વેદન શું છે, પછી એ પોતાની પદ્ધતિથી એમણે વાત કરી. પણ વાત ક્યાંથી લીધી, પોતા ઉપરથી લીધી. એમ પોતાના પ્રયોગ દ્વારા સમજાવો, અપરિણામી રહીને ન સમજાવો. એમને એમ કીધું, બહુ કેવું સરસ લીધું એમ, એમણે વાત કેવી રીતે સરસ લીધી એમ, મને એમના પ્રતિભાવ માન થયો. પછી જે વાત પોતે કરે તેમાં નિશંક હોય તો જ કરે, ઉત્તેજનામાં હોય તેનું નિરૂપણ ન કરવું. કેમ કે એની પાછળ નિશંકતા નહીં હોય, પોતે શંકામાં ગળકા ખાતો હશે. દાખલા તરીકે કોઈ સ્વાનુભવનો પ્રશ્ન પૂછે તો ધારણા પ્રમાણે સ્વાનુભવની વાત કરી દેવી એમની, કેમ કે એમાં પોતે તો નિશંક હોય નહીં કે આમ જ સ્વાનુભવ થાય છે, આવો જ સ્વાનુભવ હોય છે, સ્વાનુભવ થયો નથી, તો એનું એ રીતે નિરૂપણ ન કરવું. અથવા એમ કહેવાય કે શાસ્ત્રમાં આવી વાત આવે છે, આપણે વાત અનુભવની છે એટલે તો અનુભવમાં જ સમજાય, અનુભવની વાત વગર અનુભવે ન સમજાય. પ્રયોગમાં પણ એવું જ છે, પ્રયોગની વાત પ્રયોગ કરે એ જ સમજે. પ્રયોગ ન કરે એ ન સમજે, એ વિષય જેવો છે. જેમ ડાક્ટર છે એ દર્દીને કેમ સમજી શકે છે કે એનું અનુભવ જ્ઞાન છે એ વિષયમાં. એટલે પ્રયોગનો વિષય, અનુભવનો વિષય એવો છે કે એ સ્થિતિમાં પોતે આવ્યો હોય તો સમજે, નહીતર ન સમજે, અને નહીતર એ વિષયમાં એ નિશંક ન હોય. પછી તો મોટા ભાગના વક્તા તો એવું કરી નાખે કે વિષયાંતર પૂછે કાંઈ નહીં, જવાબ આપે કાંઈ, સુધી પણ જવાબ જ ન હોય. પણ એ તો મને ખબર નથી એમ કહેવામાં સંકોચ છે, એટલે એમ કહેવું જોઈએ એ વાત મારી સમજમાં નથી આવી. તમે કોઈ વિશેષજ્ઞને પૂછી શકો છો, મારી પહોંચ નથી. નમ્રતાથી અને સરળતાથી મારી પહોંચ નથી, મારો વિષય નથી. હજી ધારણાની વાત કરવાથી બહુ ફાયદો નથી. સાતમું, કદી પણ આત્મશ્લાઘા કે પરનિંદા ના કરે. સ્વાધ્યાયમાં એ મોટો દોષ છે. કદી પણ પોતાની પ્રશંસા ન કરવી જોઈએ વક્તાએ, તેમ બીજાની નિંદા પણ નહીં કરવી જોઈએ. પરંતુ આત્મહિતનો તીક્ષ્ણ અને સૂક્ષ્મ દ્રષ્ટિકોણ રાખો. મારું પ્રયોજન સ્વાધ્યાય કરવામાં મારું આત્મહિત કરવાનું છે, તો એનો તીક્ષ્ણ અને સૂક્ષ્મ દ્રષ્ટિકોણ રાખવો જોઈએ, જેથી અનેક પ્રકારના સંભવિત દોષો આપોઆપ સહજપણે જ નહીં થાય. જો પોતાના પ્રયોજનનો દ્રષ્ટિકોણ બરાબર સાધ્ય કર્યો હશે તો અનેક દોષો ઉત્પન્ન નહીં થાય ઓટોમેટિક. કેમ કે પછી પ્રયોજનને વળગીને જ ચાલશે, એના પરિણામ પ્રયોજનને છોડીને નહીં ચાલે, એટલે દોષ નહીં થાય. કોઈ ઉપર આક્ષેપ ન કરવો, કોઈ પણ ઉપર આરોપ ન કરવો, આક્ષેપ ન કરવો. કોઈ ખાસ વ્યક્તિને લક્ષમાં રાખીને વાંચન ન કરવું, ઉપર લક્ષમાં જાય છે. કોઈને લક્ષમાં રાખીને વાત કરવા જતા એ પર લક્ષે એ વાત ચાલે છે, પોતાના લક્ષે એ વાત નથી ચાલતી. કોઈની ઈર્ષા કે નિંદા ન કરવી, કોઈની હાંસી ન કરવી, મુશ્કરી ન કરવી, અને કોઈની ગુપ્ત વાત ખુલ્લી ન કરવી, કોઈના દોષ ખુલ્લા ન કરવા, એટલી ગંભીરતા રાખ. શાંતિ અને પ્રેમ ભાવથી ચ્યુત ન થવું, શાંત સ્વભાવ પ્રગટ કરવો છે એને આકુલતાથી, સ્વાધ્યાયમાં તો આકુલતા કોઈ પ્રકારે કરવા યોગ્ય છે જ નહીં. ભલે કોઈ ગમે તેમ પ્રશ્ન આવે, ગમે તેવા પ્રશ્ન આવે, મોટો આકુલતા ક્યાં થાય વક્તાને, કોઈ પ્રશ્ન એવા ઉડાંગ ઉટાંગ આવે તો આકુલતા કરી બેસે, પણ ન કરવું. ગમે તે આવે પોતાની એટલી તૈયારી હોવી જોઈએ કે મને કોઈ ઇરિટેટ નહીં કરી શકે, એટલી કેપેસિટી સ્વાધ્યાય કરાવનારને હોવી જોઈએ. એમાં ગરમ નરમ નહીં થવું જોઈએ, શાંતિ અને પ્રેમ ભાવથી ચ્યુત ન થવું. સ્વાધ્યાયમાં આવનાર છે એના પ્રત્યે પણ વાત્સલ્ય અને પ્રેમ હોવો જોઈએ. પોતાની દશા દેખી નિરૂપિત ઉપદેશ, પોતાની દશા જોઈને શાસ્ત્રમાં જે કોઈ ઉપદેશ નિરૂપિત થયો છે તે ઉપદેશ જેમ પોતાને કાર્યકારી થાય તેમ પોતે અંગીકાર કરવો, માત્ર સમગ્ર ઉપદેશ છે એ સમજીને અંગીકૃત કરવા માટે છે, માત્ર એક સૂક્ષ્મ જ્ઞાનમાં સમજવાનો વિષય નથી. બહુભાગ્યુઓ માત્ર સમજવાનો પ્રયત્ન કરી અને પૂર્ણ વિરામ મૂકી દે છે કે ચાલો આપણે સમજાયું તો ખરું, એમ નથી કરવાનું. સમજાયું હવે એ અંગીકાર કેમ થાય છે, એનું અમલીકરણ કેમ થાય, એમ સમજતા મેં અમલીકરણ લક્ષની વાત લક્ષમાં હોય તો એ દિશામાં પરિણામ ચાલુ થઈ જવા જોઈએ. જે વિષયથી પોતે અજાણ હોય તેનો સરળતાથી સ્વીકાર કરો કે મારી પહોંચ નથી. આપણે લીધું તું 4-5 દિવસ પહેલા કે આપણે એક સત્સંગમાં નવો દોર શરૂ કરવો છે કે સવારે જે સત્સંગ ચાલે અને સાંજે ચાલે એમાંથી દરેકે એ લક્ષ્ય રાખવાનું છે કે મારા પ્રયોજનની વાત કઈ આવી, અત્યારે મારા પ્રયોજનની એટલે શું કે મને કઈ વાત લાગુ પડે એવી આવી, એમાં મારું પ્રયોજન છે. જે વાત પોતાને લાગુ પડે તે પોતાનું પ્રયોજન છે. એવી કોઈ વાત આવી અને એ વાત ઉપર મારું જે લક્ષ્ય ગયું કે ધ્યાન ગયું તો હવે એ દિશામાં મેં દિવસ દરમિયાન પ્રયત્ન શું કર્યો, સાંભળ્યા પછી મારો પ્રયત્ન શું થાય ને આ વાતની આપણે ચર્ચા કરવાની રીએ છે, પણ હજી દૂર જે શરૂ કરવાનો છે એમાં જોયું એવો રિસ્પોન્સ નથી, ફરીને ધ્યાન ખેંચવાનું રહેશે. સ્વાધ્યાય ચાલે એમાં, નહીં તો શું સુધાર નહીં થાય. આ શા માટે શરૂ કરેલું છે આપણે, કે આખી જિંદગી મેં એવા મુમુક્ષુ જોયા છે, 50-50 વર્ષ સુધી તત્વજ્ઞાનનો અભ્યાસ કરનારા, શાસ્ત્ર સાંભળનારા, ગુરુદેવને સાંભળનારા, પોતે પણ અંગત સ્વાધ્યાય ઘણો કરનારા, એને પૂછ્યું છે કે તમે જ્યારે વાંચો છો કે સાંભળો છો ત્યારે કદી એવું લક્ષ્ય રાખ્યું છે કે આમાં મારા કામની વાત કઈ આવી, અને એના ઉપર કોઈ પણ તમે તમારી શક્તિ કામે લગાડી એવું કઈ કર્યું છે? કોઈ દી એવી રીતે સાંભળ્યું જ નથી કે એવી રીતે વાંચ્યું જ નથી, સમજવા જ માટે સાંભળ્યું છે ને વાંચ્યું છે, અને એટલા માટે સમજ્યા છીએ. સમજ્યા છીએ એવું છે કે કોઈને સમજાવીએ પણ છીએ, એટલે પોતે પણ વાંચન કરતા હતા. શું પછી છેલ્લા વર્ષોમાં નહોતા કરતા, પણ પહેલાં કરતા હતા. હા, પછી ખ્યાલ આવવા માંડ્યો કે આ જોખમી વસ્તુ છે એટલે બંધ કરેલું. શું પણ બહુ જૂના હું મૂકશો એટલે પૂછેલું, તો કે નહીં હવે સુધાર કેમ ન થયો? કે જેને પોતાને લાગવું પડે એવું જે નિજ પ્રયોજન એના ઉપર લક્ષ ન હોય, એટલે એ વાતે પોતે કે પોતાના માટે એને સમજાય નહીં, એ બીજાના માટે સમજાય, નંબર એક. અને કદાચ ધ્યાન જાય તો પણ એના ઉપર જો પોતે કામ શરૂ ન કરે, એ પ્રયોજનભૂત વિષય ઉપર પોતે પોતાની શક્તિ કામે ન લગાડે, શું તો એનું આઉટપુટ કાંઈ આવે નહીં, જે એનું કોઈ રિઝલ્ટ આવવું જોઈએ આવે નહીં. એટલે આપણે એ દોર એટલા માટે શરૂ કરવા માગીએ છીએ, અને તો જ યથાર્થ સત્સંગ, એ સત્સંગ યથાર્થતાને નામ પામશે, નહીં તો રૂટીન જેવું થશે પાછું. યથાર્થ સત્સંગ થવો જોઈએ કે જેથી કાંઈ ને કાંઈ આત્માને પોતાને લાભ થવાની દિશામાં એક ડગલું પણ આપણે આગળ વધી શકાય. એવું નથી કરવાનું કે સાંભળીને ઘરે વિયુ જવું અને પાછું રોજ આપણે એના એમ નહીં, આજે મારા કામની આ વાત આવી એના ઉપર મારા પરિણામ છે આમ કાયદા. આ વાત બનવી જોઈએ, થવી જોઈએ, તો જ આગળ વધી શકાય, નહીતર આત્મકલ્યાણમાં આગળ વધવું મુશ્કેલ છે. સત્સંગ ન કરતા હોય ને ભલે આપણે એમ કહીએ તમે સત્સંગમાં આવો, સત્સંગમાં ઉપસ્થિત રહ્યો, પણ સત્સંગમાં ઉપસ્થિત રહેનારને તો બરાબર પોતાનું કામ થાય છે કે નથી થતો એની ચાંપતી નજર અને એનો પૂરો જાપતો રાખવો પડે એવું છે, તો કામ થશે, નહીતર વેસ્ટ ઓફ ટાઈમ એન્ડ એનર્જી, બીજું કઈ નથી. કેમ કે આનું ભૂસાતા બાર નહીં લાગે, ઉપર ઉપરથી જે ચાલ્યા હશો અને કોઈ એમાં કંઈ ચાપતી નજર કે ઝાપતો નહીં હોય તો આ ભૂસાતા બાર નહીં લાગે. એક ઉદય હરખાઈનો આવશે, સેકન્ડોમાં ધોવાઈ જશે. કેટલી વાર લાગશે? સેકન્ડોમાં. કોઈને મિનિટો લાગશે, કોઈને સેકન્ડો લાગશે, એથી વધારે વાર નહીં લાગે, વાત પૂરી થઈ જશે. દસમું છેલ્લું, શ્રોતાના મનોરંજન કરવાનો પ્રકાર હોવો ન ઘટે. બધાને મજા આવે એવી રીતે સ્વાધ્યાય કરવો આપણે, એ આખો મોટિવ છે એ બિલકુલ વિપરીત છે અને લોકસંજ્ઞાનો ચોખ્ખું ચોખ્ખું પ્રદર્શન છે એની અંદર. જે સાંભળનાર છે એને મજા આવવી જોઈએ. આ મનોરંજનનો વિષય નથી, બહુ સ્પષ્ટ કહેવું જોઈએ કે આ કોઈ મનોરંજન કરાવવાનો વિષય નથી. ન તો પોતાને મનોરંજન કરવાનું છે, ન તો બીજાને મનોરંજન કરાવવાનું છે. એ પ્રકાર હોવો જોઈએ. અને પોતાના મનોરંજનની વાત ત્યાં સુધી જાય છે કે સાંભળનાર તો કોઈ એમ કોઈ કોઈ એમ પણ કહેવાના, કાં બધા કહેશે કાં કોઈ કોઈ કહેશે તમે બહુ સરસ સ્વાધ્યાય કરાવો છો, તમે બહુ સરસ વાત કરો છો, બહુ તમારી વાત સાંભળીએ ત્યારે અમને એવું સરસ લાગે છે, એમ કહેનારા નહીં કરશે. એ વખતે પોતે ધ્યાન રાખવાનું છે કે એના રાજીપામાં મને રાજીપો કેટલો થયો. એ રાજી થયા એટલે એને કહ્યું, એના રાજીપામાં મારો રાજીપો ન થવો જોઈએ. હા, તને રાજીપો થાય તો એવા પ્રકારે થવો ઘટે કે ભાઈ આત્મકલ્યાણની દિશામાં આ જીવને ઉત્સાહ આવે છે, તો એ એક સારું લક્ષણ છે અને એની ખુશી થવી જોઈએ. કોઈ જીવ આગળ વધે, કોઈ જીવ ગુણ પ્રગટ કરે, એનો પ્રમોદ થવો એ સારી વાત છે. પણ આ મારું સાંભળીને એ રાજી થયા અને એ રાજી થઈને એને રાજીપાની વાત કરી એ સાંભળીને હું પાછો રાજી થાવ, આ પ્રકાર નહીં આપવો જોઈએ. એ રીતે સ્વાધ્યાય કરનારે બહુ સાવધાનીથી સ્વાધ્યાય કરાવવાનો રહે છે. નહી, ચર્ચા સરળતા સે આત્મીયતા સે કરવી ચાહીએ. સબસે પહેલે તો યે બાત હોની ચાહીએ કે હમ લોગોં કો આપસ મેં આત્મીયતા હોની ચાહીએ, જિસે એક દૂસરે કે પરિણામ કી ચર્ચા બિના સંકોચ કર સકે. ઉતની બાત જરૂરી તો અવશ્ય હૈ. જબ તો સામૂહિક સ્વાધ્યાય કરને કા કરને મેં એક દૂસરે કી મદદ મિલેગી. અગર સામને વાલે કો પસંદ નહીં હૈ ઓર કુછ દોષ હૈ તો વો સત્સંગ કરને યોગ્ય નહીં રહેતા હૈ, ઉનકા સત્સંગ નહીં કરના ચાહીએ. એસા કોઈ અહમ ભાવ મેં હૈ કે ઉનકે કુછ દોષ હૈ વો દિખાય તો ભી ઉનકો અચ્છા નહીં લગતા હૈ, તો ઉસે સત્સંગ કરને સે ક્યા ફાયદા. હા, તો ઇસલિયે તો ચર્ચા કરને સે માલુમ પડ જાયેગા, બિના ચર્ચા કરે વો માલુમ ભી નહીં પડેગા. આપકો કોઈ ગલત ફહેમી હુઈ હા, ઓર બાત કુછ દૂસરી હૈ તો જબ આપ બતાયોગે તો સામને વાલા બતાયેગા કે ભાઈ આપકા કોઈ ગલત ફહેમી હૈ, મેરા તો પરિણામ એસે ચલતે થે, તો બાત ખતમ હો જાયેગી. નહીં, કોઈ દોષ નહીં. હા, ઇસ પ્રકાર સે નહીં દેખાના ચાહીએ, એસા ટોન નહીં હોના ચાહીએ કે જિસમે આપણને ઉસકો કોઈ નીચા દિખાય યા ઉસકા કોઈ ઇન્સલ્ટ હો, એસા ટોન નહીં હોના ચાહીએ. અગર સરળતા સે કોઈ વાત કરોગે તો ઉસમે કોઈ આપત્તિ આને કા સંભવ નહીં હૈ, ઉતની બાત જરૂર હૈ. ઓર ઉતને આપસ મેં આત્મીયતા અપને કોઈ યે દોર ક્યું ચલાતે હૈ કભી ચલો દોષ નિવેદન કરના હૈ, મેં તો અપના દોષ નિવેદન કરતા હું, આપ ભી મેરે દોષ નિવેદન કરીએ, આપકો ક્યા લગા કૌન સા દોષ મેરે મેં લગે, એસા ક્યું અપન દોર ચલ અહીં પણ અમે ચલાવીએ છે. સામાન્ય રીતે હું અહીંયા ન હો તો આ બધા ભેગા થાય છે, દોષ નિવેદનનો રાઉન્ડ ચાલે છે, એવી આજનો જેટલો ટાઈમ છે એમાં આજે કોણ કોણ પોતાના દોષ કહે છે, એણે પણ પોતાના દોષ જેટલા પોતામાં દેખાય એ કહેવાના, અને બીજા પણ એનામાં જે દોષ લાગે એ એને ઇન્ડિકેટ કરે કે ભાઈ અમને આવું લાગે છે તમારામાં, પછી ન હોય તો એનો વાંધો નહીં લેવાનો. એવું પણ સંભવ છે કે કોઈને ભૂલથી દોષ ન હોય ને દોષ દેખાતો હોય, તો પણ સાંભળનારે સાંભળી જ લેવાનો, એને ખાલી અંદર ચેક કરવાનો કે ભાઈ આવું છે કે નહીં. ન હોય તો ઓલાને કાંઈ કહેવાની જરૂર નથી, ખાલી ચેક કરી લેવાનું કે એને કદાચ ભૂલ થવાનો સંભવ છે, એટલું જાણી લેવાનું. પણ નો આર્ગ્યુમેન્ટ કે નહીં તમારે કંઈક ભૂલથી લાગે છે, તમે શેના ઉપરથી કીધું, તો ઓલા કહે છે કે ભાઈ આના ઉપરથી કીધું, તો કે નહીં એમાં તમારી ભૂલ થઈ છે, મારે આમ હતું. એ દોષ બતાવે ત્યારે એ ચર્ચા નહીં કરવાની. સત્સંગ કરતે હૈ ઓર આપસ મેં એક તય કિયા હૈ ડિસિઝન લિયા હૈ કે આપ મેકો મેરા દોષ ભી બતાના હૈ તો સહેજ રૂપ સે જો બાત સમજ મેં આ ગઈ હો અપને કોઈ લક્ષ્ય રખ કરકે કિસી કા દોષ નહીં દેખના હૈ કે ચલો ઇસકા દોષ અપને કો બતાના હૈ તો થોડા અપન ધ્યાન દે દેવે કે ઉસમે ક્યા દોષ હોતા હૈ ઉસ તરહ સે નહીં દેખના હૈ શાયદ કોઈ અપને ખ્યાલ મેં આ ગયા હો અપને સાથ કોઈ પ્રસંગ બના હો યા દૂસરે કે સાથ કે પ્રસંગ મેં અપની ઉપસ્થિતિ હો ઓર માલૂમ પડ ગયા હો તો બતા દે બતા સકતે હૈ કે હમકો એસા લગતા હૈ બસ ઉસમે કોઈ આરોપ નહીં કરના હૈ લગતા હૈ કે એસા હો એસા લગા હૈ હમકો બસ બાત ખતમ ઓર વો ભી ઉસને રિક્વેસ્ટ કિયા હૈ ઇસલિયે કોઈ ચલા કે અપને કો કિસી કો કુછ નહીં કહેના હૈ આ દોષ નિવેદનનું તો બે ત્રણ વર્ષથી આપણા સર્કલમાં એ પદ્ધતિ શરૂ કરી છે. સારું કરી બરાબર ઠીક છે રાખજો. અને આ એક દોર શરૂ કરજો કે ભાઈ પોતાના પ્રયોજનની વાત કોને શું પકડાય છે અને એના ઉપર પોતે વર્કઆઉટ શું કરે છે એ પણ થોડી એ જરા વધારે ઇફેક્ટિવ છે, હા વધારે કામની વસ્તુ છે. હા અભિપ્રાય પકડવાનો પણ પ્રયત્ન થવો જોઈએ.
પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવ.